શ્રોતા મિત્રો, આજે આપણી સાથે વાત કરી રહ્યા છે ઈએનટી સ્પેશિયલિસ્ટ ડોક્ટર હિમાંશુ ઠક્કર. હિમાંશુભાઈ, વેલકમ ટુ એસબીએસ રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
થેન્ક યુ નીતર મેડમ.
હિમાંશુભાઈ, આજે ફોરેન બોડી વિશે વાત કરવી છે. આમ તો આપણે જાતે મોઢામાં ઘણું બધું નાખતા હોઈએ છીએ, કોકવાર કોઈક ટાંકણી ચાવતું હોય, પિન ચાવતું હોય. ફોરેન બોડી જે શરીરમાં નુકસાન કરી શકે, હાઉ ડુ યુ ડિફાઈન ધેટ?
ફોરેન બોડી મીન્સ એક્ઝેક્ટલી અનવોન્ટેડ ઓબ્જેક્ટ ઇન યોર બોડી, લાઈક કોઈ પણ વસ્તુ જે બોડી માટે ગ્રાહ્ય નથી ઓર એક્સેપ્ટેડ નથી, ધેટ ઇઝ કોલ્ડ ફોરેન બોડી. હવે ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ પીનટ્સ, ગ્રાઉન્ડ નટ્સ, ઇડેબલ થિંગ્સ. લાઈક કોઈ પણ વસ્તુ આપણે ખાતા હોઈએ અને એ ખાતા ખાતા કંઈ ઉધરસ આવી જાય, ઓતરાઈ જઈએ અને એ ફસાઈ જાય ગળામાં, ધેટ ઇઝ કોલ્ડ ફોરેન બોડી.
અને આ વસ્તુ બાળકો માટે અને પુખ્ત વયના લોકો માટે, અડલ્ટ્સ માટે જુદી જુદી હોઈ શકે?
હા, વધારે પડતા ફોર્મમાં જનરલી શું હોય કે નાના બાળકોની અંદર દાંત પૂરતા આવ્યા ના હોય, એનો કફ રિફ્લેક્સ પ્રોમિનન્ટ ના હોય, એટલા માટે શું થાય કે બાળકો પૂરું ચાવી ના શકે. અને એક બે વસ્તુ સપોઝ માની લો કે એને ચાર પાંચ સિંગના દાણા મોઢામાં નાખ્યા પણ એ ચાવી નથી શકતો, એટલે ઉધરસ આવે અને એ શ્વાસ ચડી કે અંદરીમાં ફસાઈ જાય અને એને લીધે પ્રોબ્લેમ શરૂ થાય, એને શ્વાસ લેવામાં તકલીફ પડે, એને વારે ઘડી સોફ્ટ થાય, એવું બધું બાળકોમાં થાય. અને એડલ્ટમાં જનરલી કેવું થતું હોય કે એડલ્ટમાં જે ફોરેન બોડી હોય એ એક્સિડેન્ટલ ઇન્જેક્શન હોય. માની લો કે આજે કોઈ દાંતનું ડેન્ચર છે એ થોડું મોબાઈલ છે અને એ દાંતનું ડેન્ચર એ પાણી પીતી વખતે અથવા કંઈ પણ સાફ કરતી વખતે, દાંત સાફ કરતી વખતે અથવા કોગળા કરતી વખતે જો ગળામાં ઉતરી જાય તો ઇટ બીકમ્સ અ ફોરેન બોડી. એટલે બાળકોની અંદર વસ્તુ જે કોમન હોય છે એ ઘણી વખત એડલ્ટમાં એટલી કોમન નથી હોતી. એડલ્ટની અંદર ફોરેન બોડીની અંદર આ બધી વસ્તુઓ જે ખાસ કરીને મેં આપને કીધું એ પ્રમાણે એક્સિડેન્ટલ ઇન્જેક્શન્સ આર મોર કોમન ઇન એડલ્ટ.
ડોક્ટર સાહેબ, ઘણી વાર અજાણતા આપણે કઈક ખોટી વસ્તુ મોઢામાં ચાવતા હોઈએ, રમત કરતા હોઈએ અને ગળી જઈએ, પણ તેનાથી કોઈ નુકસાન થશે કે કોઈ મુશ્કેલીમાં મુકાઈ જઈએ એવું જરૂરી નથી. ઘણા લોકોને સ્ટેપલરની પિન આમ ચાવવાની ટેવ હોય છે. તો જ્યારે વસ્તુ, વેન ડઝ ઇટ બીકમ સિરિયસ, હાઉ ડુ વી નો એ સિમ્પટમ્સ કયા હોય છે કે જે વસ્તુ ગળી ગયા છો કે અટકી ગઈ છે ઇઝ ક્વાઇટ ડેન્જરસ?
બહુ સરસ ક્વેશ્ચન છે મેડમ. કે કોઈ પણ વસ્તુ આપણે સપોઝ ખાતા હોઈએ અને ગળામાં ઉતરી ગઈ તો અન્નળી અને શ્વાસનળી બંને આગળ પાછળ હોય છે અને જો અન્નળીમાં કોઈ પણ વસ્તુ જાય, ઇસોફેગસ, ફૂડ પાઇપ, તો એ ડાયરેક્ટલી સ્ટમકમાં જશે અને સ્ટમકની અંદર એ વસ્તુ પછી મળ માર્ગમાં નીકળી જશે. પણ કોઈ વસ્તુ, માની લો કે કોઈ વસ્તુ એવી છે કે જે સ્ટક થઈ જાય ઇન ધ સેન્સ કે એ વસ્તુ ત્યાં અટકી ગઈ અન્નળીના વચ્ચે કે ઉપર અટકી ગઈ, તો સિમ્ટમ્સની અંદર ધ પર્સન ધોઝ સ્વોલોડ ધેટ થિંગ, એ જે ગળી ગયું હોય એ પાણી પણ ન પી શકે અથવા થૂક પણ ના ગળી શકે, એટલું સ્ટક થઈ જાય કે એ ગળે ખોરાક ખાવામાં તકલીફ પડે, દુખાવો થાય, મોઢામાંથી સતત સલાઈવા લિબરલ થાય, લાળ પડે. ધીઝ આર ધ સિમ્ટમ્સ ફોર કિડ્સ, પર્ટિક્યુલરલી કિડ્સના, કે નાના બાળકોની અંદર કોઈ ગળી ગયું અને વચ્ચે ફસાઈ ગયું અન્નળીમાં તો ખાવાનું એકદમ સ્ટક થઈ જાય. હવે શ્વાસનળીની અંદર જો કોઈ પણ વસ્તુ ફસાઈ જાય તો સિમ્ટમ્સમાં જેમ આપે કહ્યું એ પ્રમાણે સિમ્ટમ્સ કુડ બી એક્યુટ ઓર ક્રોનિક. શરૂઆતમાં સીધા સિમ્ટમ્સમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી, એકદમ ઉધરસ આવવી, સખત ઉધરસ આવવી અને લિટરલી ઘણીવાર બાળક એકદમ પિંક થઈ જાય, એકદમ એકદમ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી એને સાઇનોસિસ થઈ શકે, દેટ ઇઝ એક્યુટ ઇન વિન્ડ પાઇપ ખાસ કરીને બાળકોમાં. પરંતુ ક્રોનિકમાં જો લાંબો સમય કોઈ પણ વસ્તુ ફસાયેલી રહે તો એના સિમ્ટમ્સમાં ક્રોનિક કફ હોય, ઓફ એન્ડ ઓન ફીવર હોય, વારે ઘડીએ તાવ આવે, ભલે શરદી ઉધરસ ના હોય પણ તાવ આવે, અનએક્સપ્લેઇન કફ હોય અને શ્વાસ લેવામાં ક્યારેક તકલીફ પડે બાળકોમાં ખાસ કરીને.
એટલે અહીંયા એક બહુ જ મહત્વની વાત હાઇલાઇટ કરવા જેવી લાગે છે કે વસ્તુ ફસાઈ ગઈ છે, કે નાનું બાળક હોય, છોકરું હોય ને કહી ન શકે તો એ વસ્તુ ફસાઈ ગઈ છે કે ગળી ગયા છે, એટલે તરત 30 સેકન્ડમાં એના સિમ્ટમ્સ દેખાશે એવું જરૂરી પણ નથી. સ્પેસિફિક કેસ કહું તો અમારા જ ઘરમાં બન્યું છે કે ટેબ્લેટ ગળી અને તરત કાંઈ ન થયું, 10-15 મિનિટ રમીને એ સૂઈ ગઈ, અચાનક કે અડધો પોણો કલાક પછી ખ્યાલ આવ્યો કે એનું શરીર ઠંડુ પડવા માંડ્યું છે અને ટેબ્લેટ શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી.
બહુ જ સાચી વાત છે, કારણ કે ઘણીવાર કેવું થાય કે સડનલી કોઈ પણ વસ્તુ સ્વોલો થાય ત્યારે એક ઇટ્સ અ નેચરલ મિકેનિઝમ, કે કફ ઇઝ અ નેચરલ મિકેનિઝમ, ઇટ્સ અ પ્રોટેક્ટિવ મિકેનિઝમ. બાળકોમાં કફ મિકેનિઝમ એટલું બધું પ્રોમિનન્ટ ના હોય એટલે ઇનિશિયલી કોઈ પણ વસ્તુ ગળી જાય અને વિન્ડ પાઇપમાં જાય ત્યારે કફ થાય, ઉધરસ આવે અને સખત ઉધરસ આવે, પછી એ વસ્તુ રાઈટ કે લેફ્ટ સાઈડમાં ફસાઈ જાય એટલે સિમ્પટમ્સ ત્યારે વયા જાય, ત્યારે પછી સિમ્પટમ એને દેખાય નહીં, પછી એને ત્યારે કોઈ તકલીફ ના લાગે. પરંતુ જેમ આપે કીધું એ પ્રમાણે પછી ગ્રેજ્યુઅલી એ વસ્તુ અંદર સ્વેલ થાય કે સ્ટીક થઈ જાય અથવા કોઈ પણ વસ્તુ શાર્પ હોય કે જે ડેમેજ કરે, ધેન સિમ્પટમ સ્ટાર્ટ, પછી એના સિમ્પટમ દેખાવાની શરૂઆત થાય. કે ઘણી વખત ઓલ્ડ ફોરેન બોડીઝ આર મોર કોમન, અને બાળકોની અંદર તો એટલા માટે ખાસ એવું બને કે બાળકો બોલી ના શકતા હોય કે અમે કઈ ગળી ગયા છીએ, ત્યારે આ વસ્તુ બહુ જ પોઈન્ટ નોટેબલ છે કે જ્યારે અનએક્સપ્લેન કફ વિધાઉટ એની કોમન કોલ ઓર વિધાઉટ એની સિમ્ટમ્સ ઓફ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન, એને શરદી ઉધરસ કઈ ના હોય, એને વારે ગળીએ જો એને મહિને બે મહિને કફ થયા કરતું હોય, તો એવું જરૂરી નથી કે એ ફોરેન બોડી હોય, અસ્થમા પણ હોઈ શકે, એલર્જીક બ્રોન્કાઇટિસ પણ હોઈ શકે, પરંતુ ફોરેન બોડીની પોસિબિલિટી અવગણી ના શકાય બાળકોની અંદર. ઘણી વાર કેવું થાય કે અમુક ડોઝ દવાઓના લીધા, દવાઓ લીધા પછી એને આરામ થઈ ગયો એટલે આપણને એવું લાગે કે એને સારું છે, ફરી પાછું થોડા દિવસ પછી ફરી સેમ કમ્પ્લેન, દવાઓ લીધી આરામ થયો સેમ કમ્પ્લેન, દેન ઇટ વોન્ટ્સ, એ ત્યારે આપણને વોર્ન કરે કે આ કંઈક અજુગતું છે
અને ઇટ નીડ્સ ફર્ધર અટેન્શન.
ખાસ કરીને બાળકોની અંદર જે વસ્તુઓ જ્યાં સુધી દાંત ના આવે ત્યાં સુધી ચાવી ન શકે એવી વસ્તુઓ, સિંગદાણા છે, પછી એવી કોઈ ચિંગમ છે કે એવા કોઈ ફોરેન ઓબ્જેક્ટ છે જે રમતા રમતા એ મોઢામાં નાખી દેશે, રમવા માટે કોઈન્સ આપણે આપતા હોઈએ બાળકોને, સિક્કા એ છે, ટાંચણી છે, પિન્સ છે, મેટલ પિન્સ છે, ઘણી વખત આઈ વોન્ટ ટુ ટેલ યુ બેટરી સેલ્સ, લાઈક ઘણી વાર કેવું થાય કે રિમોટ ની અંદર પાછળનું જે બેટરી સેલ્સ આવે છે ધેટ ઇઝ કોલ્ડ કોઈન શેપ બેટરી સેલ ઓર ધેટ કન્ટેન્સ લિથિયમ, લિથિયમ બેટરી સેલ્સ, બટન સેલ્સ મોર ડેન્જરસ, ઇટ કેન લીડ ટુ ડેથ. હવે એમાં કેવું થાય કે નાના બાળકો એવા ટોયઝ ની અંદર પણ પાછળ ફિટ થયેલા હોય છે સેલ, કે એ રમત રમતમાં બીકોઝ ઓફ ઇટ શેપ એ મોઢામાં નાખી દે અને એ જો ફસાઈ જાય અને એ અન્નળી કે શ્વાસ નળી કોઈ પણ જગ્યાએ ફસાઈ જાય તો ઇમિડિયેટલી યુ શુડ ટેક એટેન્શન, કારણ કે જો ત્યારે ઇમિડિયેટલી જો આપણે ન કાઢી શકીએ અને જો થોડો સમય પણ એમાં વધારે જતો રહે તો એની અંદરથી બેટરી સેલ્સમાંથી એસિડ સિક્રેટ થાય અને એ ડેમેજ કરે વોલને, લાઈક સપોઝ ઇસોફેગસ અન્નળી વિન પાઇપ અને ફૂડ પાઇપની વોલને પણ ડેમેજ કરી શકે અને દેટ ઇઝ મોર એન્ડ મોર ડેમેજિંગ અને ઇન સર્ટન કેસીસ ઇટ બર્સ્ટ ઓલ્સો, કારણ કે એની અંદરથી એસિડ સિક્રેટ થતું હોય, આઈધર ઇટ ગોઝ ઇન સ્ટમક ઇટ કેન ડેમેજ, બટન સેલ ઇઝ મોર ડેન્જરસ ફોરેન બોડી આઉટ ઓફ ઓલ.
એટલે આ વાત થઈ બહુ જ નાના બાળકોની જે પોતે નથી સમજી શકતા કે આ વસ્તુ મોઢામાં ન મુકાય, તેનાથી આગળ અમુક ટીનેજર્સની વાત કરો તો નખ ચાવતા હોય ને એક એકવાર ગળામાં વાગી જાય, પણ અડલ્ટ્સમાં પણ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ટેબ્લેટ ગળવામાં તકલીફ પડતી હોય છે.
બહુ જ સાચી વાત છે, એડલ્ટમાં એ જે ટેબ્લેટ ગળવાની તકલીફ આપતો છે એ એક સિન્ડ્રોમ છે મેડિકલી, પ્લમ્બર વિન્સન સિન્ડ્રોમ, જેમાં અન્નળી ઘણી વાર સંકોચાયેલી હોય ફૂડ પાઇપ, એટલે કોઈ પણ ટેબ્લેટ એ ગળવા જાય, કોઈ પણ ટેબ્લેટ કે કોઈ પણ એવું વસ્તુ કે એના ગળામાં ફૂડ, ઘણી વાર ફૂડ નો કટકો, લાઈક સપોઝ કોઈ વસ્તુ શાક ની અંદર મોટો કટકો આવી ગયો અને ગળામાં ફસાઈ જાય
અને ખાસ પહેલા ખાઈ શકતા પણ હવે નથી ખાઈ શકતા.
હા હા, ધેટ્સ વેરી ટ્રુ, અને એ પ્લમ્બર વિન્સન સિન્ડ્રોમ, મેડિકલી ઇટ્સ અ ટર્મિનોલોજીસ્ટ, પ્લમ્બર વિન્સન સિન્ડ્રોમ એ એનિમિયાને લીધે વધારે પ્રીડોમિનન્ટ થાય, બ્લડમાં હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે એ એડલ્ટમાં ફિમેલમાં અરાઉન્ડ ધ એજ ઓફ 40-45 મોર કોમન, અને એની અંદર બીકોઝ ઓફ એનિમિયા ફૂડ પાઇપ બીકમ નેરો અને એને લીધે એ સ્ટક થઈ જાય ગળામાં અને પછી આ બધા પ્રોબ્લેમ ફોરેન બોડીના સ્ટાર્ટ થાય. અને અડલ્ટમાં પણ બીટલ નટ્સ, સુપારી છે કે કોઈ પણ એવી વસ્તુ છે કે સપોઝ એ દાંત એક સાઈડ અડધો છે અને કટ કરવા ગયા અથવા ચાવવા ગયા તો એ છટકી ગયું અને ખોરાક ગળામાં ફસાઈ ગયું. સો અડલ્ટમાં પણ ફોરેન બોડીની સમસ્યાઓ ઘણી કોમનલી જોવા મળતી હોય છે, પણ અડલ્ટમાં એક છે કે અડલ્ટમાં મોસ્ટ ઓફ ટાઈમ ઘણી વાર ખ્યાલ પડી જતો હોય બીકોઝ ઇટ ઇઝ વેરી પ્રોમિનન્ટ કે હું ગળી ગયો છું ને મને આ તકલીફ
અને ગળામાં કઈ અટકી ગયું છે એમને તરત ખ્યાલ આવશે.